તારીખ 30/1/1988 પૂજ્ય બેનશ્રીના વચનામૃત બોલ નંબર 296 અને 297 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 227
ઓળખાણ ઉપર આ બધો આધાર છે. પર્યાયમાં દ્રવગુણ પર્યાયથી નિરપેક્ષ રહેલો સ્વભાવ, દ્રવગુણ પર્યાયના ભેદોથી નિરપેક્ષ, પર્યાય સ્વરૂપે ગુણ સ્વરૂપે ન દ્રવ્યના ભેદ સ્વરૂપે કહેવાય દ્રવ સ્વરૂપે, કેમ કે એ ગુણાત્મક નથી, એ પર્યાયાત્મક નથી, પર્યાય વિલીન થઈ જાય છે, સ્વભાવ તો અવિનશ્વર છે, એ પર્યાય સ્વરૂપે નથી, એ ગુણ રૂપે નથી, અનંત ગુણનું એને રૂપ હોવા છતાં અનંત ગુણના રૂપનો ભેદ પણ નિરપેક્ષ છે, અનંત ગુણ સ્વરૂપ સ્વભાવ હોવા છતાં અને એને દ્રવ્ય સ્વભાવ છે એમ એને દ્રવ્યત્વ લાગુ પાડવા છતાં દ્રવ્યના ભેદથી નિરપેક્ષ છે એમ કથનમાં દ્રવ્યના ભેદથી પાર લઈ જવાય છે. જ્ઞાનની અંદર એનું ગ્રહણ થવું ઓળખાણથી બની શકે, સંભવી છે. સૂક્ષ્મ સ્વભાવ છે તેને પકડવા સૂક્ષ્મ ઉપયોગ કરશે, સ્વભાવને ગ્રહણ કરવા માટે જેવો સૂક્ષ્મ સ્વભાવ છે એને ગ્રહણ થાય એવો જ સૂક્ષ્મ ઉપયોગ કરો. કથનમાં સૂક્ષ્મતાનો વિષય આવવો માત્ર શબ્દથી જ સંભવિત છે, કેમ કે શબ્દ અને જે વિકલ્પપૂર્વક શબ્દ થાય છે એ બંને સ્થૂળ છે, શબ્દનો નિમિત્ત વિકલ્પ છે, વિકલ્પ ઉઠે છે પછી શબ્દ ઉત્પન્ન થાય છે, વિકલ્પ નથી, બંને સ્થૂળ છે અને સ્વભાવ સૂક્ષ્મ છે. એટલે જે સૂક્ષ્મ એવો શબ્દ છે એનું નામ છે સંજ્ઞા આપી, સ્વભાવને સૂક્ષ્મતાની સંજ્ઞા આપી, એથી વધારે સૂક્ષ્મતાના વિષયમાં આગળ વધી શકાય, શબ્દોથી આગળ વધી શકાય. ઇન્દ્રિય જ્ઞાનથી પણ ગોચર નથી, એટલે ઇન્દ્રિય જ્ઞાન દ્વારા ઇન્દ્રિય જ્ઞાનના સાધનથી સૂક્ષ્મ સ્વભાવનો ગ્રહણ કરવાથી અકડવાથી મહેનત કરે પ્રયત્ન કરે તો એમાં કોઈ સફળ ન થાય, કોઈ સફળ ન થાય. બરોબર, ઇન્દ્રિય જ્ઞાન ગમે તેવું હોય તો બધું જ ઇન્દ્રિય જ્ઞાન સ્થૂળ છે. એમ કહે કે સ્વભાવને તમે બતાવો, બને એટલો દર્શાવો, તમે એને સમજવા માંગીએ છીએ, એનાથી સમજવા માંગો છો કે મનથી, મનના ઉપયોગથી, વિચારથી સમજવા, એ તો એમાં ગ્રહણ થાય એવું કરવું. બરોબર, વિચાર તો સ્થૂળ છે, એમાં સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવાનું સામર્થ્ય નથી, એટલે વિચાર દ્વારા કોઈ વાર પણ સ્વભાવનું સમ્યક છે એમ કહેવાય છે. પણ જે ઇન્દ્રિય જ્ઞાનમાં ભ્રમણા છે એટલે જાણતા જ પદાર્થને ઇષ્ટ અનિષ્ટ રૂપે કલ્પનાથી ગ્રહણ કરે છે, માત્ર જાણે છે ને પણ ઇષ્ટ અનિષ્ટપણાથી ગ્રહણ કરે છે, અત્યારે એ જ્ઞાન ખોટું છે, એટલા માટે એમ કહેવાય છે કે સામે પદાર્થ એવો ઇષ્ટ અનિષ્ટ નથી. લાડવો ભૂખ લાગી અને ખાવાનું શરૂ કર્યું ત્યારે ઇષ્ટ લાગ્યો, જેવી જઠરાગ્નિ તૃપ્ત થઈ એટલે એ લાડવો અનિષ્ટ લાગ્યો. તેનો તે લાડવો 10 મિનિટ પછી અનિષ્ટ લાગ્યો કહેવાય નથી. એમાં ઇષ્ટપણું પણ નહોતું ને અનિષ્ટપણું પણ નહોતું, એટલે એ જ્ઞાન ભ્રમણાયુક્ત હતું, એટલે એ જ્ઞાનને ખોટું કહ્યું. એટલી વાત. અન્યથા ખોટું એટલે વિપરીત જાણે, અન્યથા જાણે એને ખોટું જ્ઞાન કહીએ. વિપરીત જાણે અથવા અન્યથા જાણે એને ખોટું જ્ઞાન કહીએ. જ્યારે સમ્યક દ્રષ્ટિનું જ્ઞાન પરને પર જાણે છે, ઇષ્ટ અનિષ્ટ નથી એને ઇષ્ટ અનિષ્ટ નથી એમ જાણે છે, જેવું છે એવું જાણે છે, મધ્યસ્થ રહીને જાણે છે, પોતે જ્ઞાન સ્વરૂપે છે એમ રહીને જાણે છે, જ્ઞેયને જ્ઞેયના સ્થાનમાં રાખીને જાણે છે. જ્યારે ખોટું જ્ઞાન જ્ઞેયને આત્માના સ્થાનમાં ગ્રહણ કરે છે, ઇષ્ટ અનિષ્ટ કરતા એનો એ આત્મા થઈ જાય છે, એ ભિન્ન જ્ઞેય રહેતું નથી, આ ભિન્ન જ્ઞેયને ભિન્ન જ્ઞેય પણ જાણે છે. પોતાનો જે આત્મ સ્વભાવ એ સૂક્ષ્મ છે અને સૂક્ષ્મ સ્વભાવને ગ્રહણ કરવા માટે પકડવું કહો ગ્રહણ કરવું કહો એક જ વાત છે. ઉપયોગને સૂક્ષ્મ કરશે, સ્થૂળ ઉપયોગથી વિચારથી ગમે એટલી સ્પષ્ટતા વિચારમાં કરવા જાય તો પણ એમાં સ્વભાવનું ગ્રહણ ન થાય કે ન જ થાય. કેમ કે એની સૂક્ષ્મતા, સ્વભાવની સૂક્ષ્મતા અને વિચારની સ્થૂળતા, ઇન્દ્રિય જ્ઞાનની સ્થૂળતા એ વચ્ચે ઘણું અંતર છે. સ્થૂળ સૂક્ષ્મપણે ઘણું અંતર છે. તેથી કોઈ પણ કાળે વિચારથી વિચાર કરતા કરતા વિચારથી ગ્રહણ થઈ ગયો આત્મા એમ છે. અહીંયા એક વિટંબના અથવા એક સમસ્યા ઉભી થાય છે. મારી પાસે તો વિચાર સિવાય કોઈ સાધન છે નહીં. પહેલા ઓળખાણ કરવી પછી ગ્રહણ, સીધો ગ્રહણ નહીં થાય પણ પહેલા ઓળખાણ કરવી. ઓળખાણ કરતા જ્ઞાન લક્ષણ દ્વારા જ્ઞાન સ્વભાવી આત્માની જો ઓળખાણ થાય તો એ ઓળખાણની અંદર સ્વભાવ રસ ઉત્પન્ન થવાની પરિસ્થિતિ નવી ઊભી થાય છે અને એ સ્વભાવ રસ ઘૂંટાતા 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 સદાકાર દશા થાય છે. એમાં સ્વરૂપનું ગ્રહણ છે ત્યારે આત્મા ગ્રહણ થયો. અને જ્યારે ગ્રહણ થાય છે ત્યારે અતિન્દ્રિય ઉપયોગ થાય છે. ઇન્દ્રિય જ્ઞાન મનનો સંબંધ પણ ઉપયોગ છોડે છે. ટોડરમલની ચિઠ્ઠીમાં લખે છે, મન પહેલા જ મરી ફીટે છે, મન પહેલા જ મરી ફીટે છે. ધાતુ શુદ્ધોપયોગ થાય છે જેમાં શુદ્ધ આત્માનો અનુભવ થાય છે એ પહેલા જ મન તો મરી ફીટે છે, મરી જાય છે મને એમનું મન તરફ પછી એવું લંબાયેલું નથી, અસંખ્ય પ્રદેશમાં પ્રસરી જાય છે. ભાવ ઇન્દ્રિય તે ઇન્દ્રિય જ્ઞાન છે. દ્રવ ઇન્દ્રિય દ્વારા પ્રવર્તો ઉપયોગ એને ભાવેન્દ્રિય કહે છે. કાનથી સાંભળે, આંખથી જુએ, ત્યારે એ ભાવેન્દ્રિયથી કાર્ય કરી રહ્યો છે. કોઈ પણ ઇન્દ્રિયના અવલંબન વિના જ્ઞાન સ્વભાવના લક્ષ્ય પોતાના સ્વસંવેદનમાં રમે ત્યારે એને અતિન્દ્રિય જ્ઞાન કહેવામાં આવે છે. ઇન્દ્રિય જ્ઞાન તો ભાવેન્દ્રિય છે. એ શરીરના અવયવોના ખોખા છે, અવયવોની રચના છે, નાક કાન આંખ એ બધી દ્રવ ઇન્દ્રિય છે. ત્યાં પ્રવર્તો ભાવ તે ભાવેન્દ્રિય છે અને બધાને છોડીને કેવળ આત્માને લક્ષે આત્મામાં જ એકાગ્ર થયેલો ભાવ એ અતિન્દ્રિય જ્ઞાન છે. બુદ્ધિ જ્ઞાન સાથે સંબંધ તો સૂક્ષ્મ છે અથવા સામર્થ સ્વરૂપ છે, સ્વભાવ સ્વરૂપ છે, એને ગ્રહણ કરવા માટે એવું સૂક્ષ્મ કરશે દ્રષ્ટાંત આપે છે. સૂક્ષ્મ ઉપયોગ કરવા માટેનો દ્રષ્ટાંત છે. પાતાળ કૂવાની જેમ પાતાળ કૂવો ઘણો ઊંડો છે, જમીનમાં નીચે જતા પાતાળ આવે છે, પાતાળ ઉપર નથી, પાતાળ તો નીચે છે, તેમ દ્રવ્યમાં ઊંડો ઉતરી જા અંતર્મુખ ઊંડો 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 ઉપયોગ જાય છે. એ ઉપયોગ દેહને દ્રવ્ય કર્મને ભાવ કર્મને એક સમયની સૂક્ષ્મ પર્યાય એકાગ્ર થાય છે ત્યારે અંદરથી વિભૂતિ એટલે આશ્ચર્યકારી દશાઓ ઉત્પન્ન થાય છે. આનંદમોની વિભૂતિ આશ્ચર્યકારી દશાઓ જેમ દ્રવ્યમાં ઊંડો ઉતરી જા, પાતાળ કૂવાની જેમ દ્રવ્યમાં તું ઊંડો ઉતરી જા, તો અંદરથી વિભૂતિ પ્રગટે, આશ્ચર્યકારી દશાઓ પ્રગટે. ચૈતન્યનો એ ચમત્કાર છે કે જે દશાનો સ્વાદ એને કદી લીધો નથી, એવા આત્મગુણોના શુદ્ધ પરિણામનો અથવા સ્વભાવરૂપ પરિણામનો એવો સ્વભાવ છે, એવી દશાઓનો એવી અનંતી અનંતાગુણની અનંતી દશાઓનો ભેદ એકરસ ભાવ અનુભવ થાય એ એક આશ્ચર્યકારી એટલે એનો વિકલ્પ નથી. અને જ્યાં એકાગ્ર થાય છે ત્યાં ભરાટ દઈને દાદાજી જે વિકલ્પ ચાલતો હતો ત્યાં ઝોપડી જાય છે. દેહથી જોડાયેલી પરિણતિ છે અને હું મનુષ્ય છું એવી પરિણતિ ચાલ્યા જ કરે છે. મનુષ્યને આ દેહાદેવ સ્વરૂપે નહીં ભાગમાં એ લીધું આવ્યા પછી છોડવા પહેલા ગયા છે. હતાક દેહ ને દેહ ને આત્મા જુદા પડી ગયા. પત્ર આપની કૃપાથી હતાક દેહ ને દેહ ને આત્મા જુદા પડી ગયા, જુદા પડી ગયા. હવે દેહ જુદો જણાય છે, અત્યંત વ્રત અવસ્થા, રોગથી ગ્રહિત શરીર અવસ્થા, દેહ છૂટી જાય છે, ઘણી નબળાઈ, પણ અંદર પુરુષાર્થની સબળાઈ પ્રગટ થઈ ગઈ. દેહની નબળાઈ ઘણી ખાલી ખોખું થઈ ગયું, શારીરિક નબળાઈ પુરુષાર્થની અંદર જોવરાયું, કેવળ જ્ઞાન લઈ એમ બધા અમારે આમાં રહીને જાણે હું કેવળ જ્ઞાન લઈ લઉં એવું જોડ્યું. અનંત સામર્થ છે અંદરમાં ભરેલું, ઉદાસ સ્વરૂપે ભાષે છે અને કદી નહીં થયેલો એવો ઉપયોગ થાય છે. એમાં શાંતિ આનંદ આશ્ચર્યકારી પર્યાયો કોઈ દિવસ એવો ચમત્કાર એને અનુભવ થયો નથી. ચમત્કારી છે
પાતાળ કૂવો તો બહુ ઊંડો છે, ત્યાં તો હાથ મૂકવા છે. સારું
ક્ષેત્રથી એટલું ઊંડું નથી, પણ આમ ભાવથી ઊંડાણ ખણું
ભાવ એટલે
પાતાળના પાણી જોવે છે કે નહીં, પાણી જોવાના જમીનના પુસ્તક શાસ્ત્ર
જોવાનું,
પાણી જોવે છે કે નહીં, અહીંયા પાણી આટલું ઊંડું છે, અહીંયા પાણી છે નથી, અહીંયા છે બધું જોવે છે, એનો ઉપયોગ ક્યાં જાય છે? અંદર રહેલા પાણી સુધી ઉપયોગ જાય છે, જ્ઞાન ને જમીન નો થર નડતો નથી, નડે છે જ્ઞાન ના નડે, ભાવ તો એકદમ જ્ઞાન માં પ્રગટ છે. એક દ્રષ્ટિએ જોઈએ તો અપેક્ષા લગાડીએ તો પ્રગટ છે, પ્રગટ અપ્રગટ ની ખરેખર એને અપેક્ષા નથી, તો પણ અવસ્થામાં વિદ્યમાનતા જોઈને પ્રગટ છે એમ કહેવામાં આવે છે. અવસ્થામાં અવસ્થાથી ન્યારો, અવસ્થામાં છતાં અવસ્થાથી
ન્યારો,
ન્યારો સર્વ અવસ્થાને વિશે ન્યારો સદા જણાય, સદાય પાછળ ક્યારે ન હોય એવું નથી, કોઈ સમયે એની ઉપસ્થિતિ નથી, ગેરહાજરી છે એવું નથી, હાજરા હજુર છે ભગવાન ચેતન ભગવાન, જયારે જોવે ત્યારે હાજરા હજુર. આશ્ચર્યકારી છે એવું જે દ્રવ્ય સ્વભાવ, મહા આશ્ચર્યકારી છે, એના જેટલું કોઈ જગતમાં આશ્ચર્યનો વિષય નથી, જેટલો દ્રવ્ય સ્વભાવ આશ્ચર્યનો વિષય છે, જેટલો માન છે એટલો વિશેષ આશ્ચર્યનો વિષય છે, વિશેષ માન છે. ભાવે ઊંડા જવાનું છે, દ્રવ્યથી ઊંડા જવાનું તો ભાવનું જ કાર્ય છે, વસ્તુ છે સદાય, દ્રવ્ય સ્વભાવ સદાય વિદ્યમાન છે, એને કઈ બનાવવું નથી, એમાં કઈ કરવું નથી, જે છે સદાય છે એને માત્ર છે એમ જોવું છે, એની હયાતીને સ્વીકારવી છે શ્રદ્ધા જ્ઞાનમાં. નિજ પરમેશ્વરને દૂર ન જો, પોતાના નિજ પરમેશ્વરને દૂર અવલોકન ન કર, ક્યાંય ઊંડે 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 છું એમ કરીને દૂર જોવાની વાત નથી, અવ્યક્ત શક્તિને વ્યક્તપણે પ્રતીત કર, વ્યક્ત થઈ ગઈ હોય દિશાને પ્રતીત કરે, કેવળ જ્ઞાન પ્રગટે જ્ઞાનને એમ જેવું છે, કેવળ જ્ઞાન જેમાં પ્રગટ છે એવું અવ્યક્ત શક્તિને વ્યક્તપણે ભાવ, વ્યક્ત શક્તિને વ્યક્તપણે પ્રતીતિ કરી કરીને કલ્પના કરવામાં આવે છે, અવ્યક્ત છે અવ્યક્ત છે, ખરેખર તો પ્રગટ અપ્રગટ તો અવસ્થા જ ભેદ છે, એવો ભેદ એને લાગુ પડતો નથી, એ તો જે સ્વરૂપે છે એ સ્વરૂપે નિરાવરણ છે, એને પ્રગટ પણ અપ્રગટ હોય એને પ્રગટ થાય, જેમ કે સૂર્ય છે એનો અસ્ત અને ઉદય, ઉદય અને અસ્ત જોવામાં આવે છે, સૂર્યનો ઉદયને અસ્ત થાય છે, સૂર્ય કોઈ નવો ઉગે છે અને આથમી જાય છે એટલે કઈ નાશ થાય છે, પણ નજરમાં ગ્રહણ થાય ત્યારે એને ઉદય થયો એમ કહે છે, નજરમાં ગ્રહણ ન થાય એવી પરિસ્થિતિમાં એને અસ્ત થયો એમ કહેવામાં આવે છે, પણ નજરમાંથી અસ્ત થયો છે, સૂર્યનો અસ્ત થતો નથી, એમ આત્મા જે જ્ઞાન સૂર્ય છે એ તો સદાય ઉદિત રૂપ, નિત્ય ઉદિત રૂપ જ છે, એને કોઈ પ્રગટ થવાનો પ્રશ્ન નથી. વચ્ચે આદુ વાદળું છે, વાદળાથી કેટલાક કિરણો આ બાજુ આવે છે, વાદળું હોવા છતાં પણ અમાવાસની અંધારા જેવો તો કોઈ દિવસ દિવસ ગમે એટલા ઘટા ટોપ વાદળા હોય તો અમાવાસના અંધારા જેવો તો કઈ દિવસે અંધારો થાય નહીં, તો એ જે પ્રકાશ આછો પણ પ્રકાશ આવ્યો એના ઉપરથી સૂર્યની જાત નક્કી કરી શકાય છે, આ બાજુ ઉભા રહીને કે વાદળાની નીચે ઉભેલા વાદળાની પેલે પાર સૂર્ય કેવો છે એ બરાબર સમજી શકે છે, જ્ઞાનમાં લઈ શકે છે, ઉપયોગમાં આવી શકે છે, એના આવી શકે. પ્રકાશના કિરણ ઉપરથી, વાદળામાંથી પસાર થતા પ્રકાશના કિરણ ઉપરથી પ્રકાશનો પુંજ સૂર્ય આવો છે વાદળાની પેલે પાર બરાબર નિશ્ચિત થાય છે. અહીંયા પર્યાયમાં આવરણમાં ઉભો છે તો પણ જ્ઞાનનું કિરણ પ્રગટ છે, આવરણની પેલે પાર ઉપયોગને લઈ જાય, નિરાવરણ આવરણથી પાર જઈને મારું સ્વરૂપ નિરાવરણ છે. જ્ઞાન સૂર્ય છે એ તો નિત્ય ઉદક છે, અનંત જ્ઞાનનો પુંજ છે પોતે, અનંત જ્ઞાનના પુંજને આવરણ પાવરણ કેવું, આવરણ તો એનાથી દૂર છે પણ આવરણથી હું આવરિત છું એમ નીચે ઉભો ઉભો માને છે, પણ એ પોતાનું સ્વરૂપ જ નથી. એવું પોતાનું પોતાનું સ્વરૂપ તો આવરણથી પાર જે જ્ઞાન સૂર્ય છે એવું પોતાનું એકાગ્ર થાય, ગ્રહણ કરવું કહો, એકાગ્ર થવું કહો, પકડવું કહો, લીન થવું કહો, બધું એક જ અનુભવ કરવો કહો, વિશેષ એકાગ્ર. જેમ જેમ ઊંડો ઉતરે છે જેમ જેમ એકાગ્ર થાય છે તેમ તેમ આશ્ચર્યકારી દશાઓ અંદરથી ઉત્પન્ન થાય છે. આશ્ચર્યકારી દશાઓ જોઈને એમ કહેવાય છે, અરે જેમાંથી આવી આશ્ચર્યકારી દશાઓ ઉત્પન્ન થાય છે એ કોઈ દ્રવિડ મહાઆશ્ચર્યકારી વસ્તુ હોય જ મહાઆશ્ચર્યકારી છે, કોઈ અક્ષય પાત્ર કે ક્ષય ન થાય, અંદરથી લીધા જ કરો, લીધા જ કરો, લીધા જ કરો. જ્ઞાન ને આનંદનું અક્ષય પાત્ર છે, આશ્ચર્યકારી અવસ્થાઓનું એ અક્ષય પાત્ર છે. એમાં પ્રવાહ આવ્યા જ કરે, વસ્તુનું સામર્થ્ય એવું છે એમાં કાંઈ ફરક પડે. ઓળખે તો એની અધિકાય આવે, એની અધિકતા આવે તો જગતના પદાર્થોની અધિકતા છૂટી જાય. બસ એક વાર જગતના પદાર્થોની અધિકતા દ્રવ્યના લક્ષથી એને છૂટે, દ્રવ્યના લક્ષે છૂટે તો એને કોઈ અવરોધ નથી. અવરોધ તો પોતે જ જગતના પદાર્થોને મહત્તા આપી છે, એ જ પોતાના ભાવનો અવરોધ છે, બીજું કાંઈ અવરોધમાં નથી. આમ તો ત્યાગ કર્યો છે, પ્રાય સર્વ સંપ્રદાયની અંદર પણ બધે થોડો થોડો ત્યાગ નો ઉદ્દેશ છે, પણ સ્વરૂપના ગ્રહણ પૂર્વક પર પદાર્થની મહત્તા છૂટતા એ પ્રવૃત્તિ આપોઆપ છૂટી જાય એ ત્યાગ જુદી વસ્તુ છે.
બરોબર.
અને ત્યાગ કરવાના વિકલ્પથી ત્યાગ કરે એ જુદી વસ્તુ. મારા પણ રાખીને ત્યાં મેં છોડ્યું, આપ દિશા મેં છોડી, આ રાજ મેં છોડ્યું, આ કુટુંબ મેં છોડ્યું, એમ આવે છે. પણ મારાથી જ ભિન્ન છે. ગ્રસ્ત અવસ્થામાં ચોથા ગુણ સ્થાને કેવળ આત્મા જોયો, ભિન્ન, કેવળ ભિન્ન આત્માનો બોધ થયો. દેહથી ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન જો અપૂર્વ અવસરમાં ગાયું. કેવો બોધ થયો કે દેહથી ભિન્ન, હુકુમથી ભિન્ન, પૈસાથી ભિન્ન, ઘરમકાનથી, આબરૂથી ભિન્ન નહીં, દેહથી ભિન્ન કેવળ ચૈતન્યનું જ્ઞાન થયું, એવો બોધ થયો. એટલે એને કોઈ વસ્તુ મારી નથી. જગતના કોઈ પદાર્થ દેહથી માંડીને કોઈ રચકણ મારી ચીજ નથી. મારે ને એને કોઈ મમત્વનો સંબંધ હોઈ શકે નહીં. એ ભ્રમણાથી હું બહુ દુઃખી થયો. મમત્વના સંબંધને ભ્રમણાથી બહુ દુઃખી થયો. સમજ આવી જાય છે. સર્વસાવધીનો ત્યાગ એટલા માટે થાય છે કે ભિન્નતા જાણે છે. જે સમ્ય જ્ઞાન પ્રગટ થયું એમાં દેહ થી ભિન્ન કેવળ ચૈતન્ય માત્ર છું, એવું જ્ઞાન થયું, એવો બોધ થયો. અથવા જ્ઞાન સ્વરૂપ બોધ સ્વરૂપ આત્માનો બોધ થયો, પોતે જ બોધ સ્વરૂપ છે. એનું અવલોકન કરતા, અવલોકન કરનાર અવસ્થાને બોધ થયો એવું વિશેષણ લાગુ પડે છે. અવસ્થાની વિશેષતા પોતે જ બોધ સ્વરૂપ છે, બોધ સ્વરૂપ જ છે, પોતે જ, પોતે જ જ્ઞાન છે, પોતે જ પોતાનું જ્ઞેય છે અને પોતે જ જ્ઞાતા છે. જ્ઞાન જ્ઞેયને જ્ઞાતા પોતે હોવા છતાં એ ત્રણના ભેદની પણ એને આવશ્યકતા નથી. એટલે હું જ્ઞાન, હું જ્ઞેયને જ્ઞાતા, એવું કાંઈ નહીં. એવા ભેદથી પાર જઈને જે દશા રહી તે દશાના અનુભવને ચાહે છે. ભેદના અનુભવને જ્ઞાનનો ચાહતા નથી. અભેદ અનુભવ મહાશ્ચર્યકારી છે, અનંત આશ્ચર્યકારી છે એમ કહીને અટકી જવું પડે. કેમ કે એના આશ્ચર્યને શું કહેવું? જેના જગન્ય પ્રથમ અનુભવથી સિદ્ધપદનું રજિસ્ટ્રેશન થાય, એડવાન્સ બુકિંગ, પહેલા જ અનુભવથી એને અસ્થિથી જોઈએ તો સિદ્ધ પદ નો ટાંકો બનાવે. સિદ્ધ પદ એનું નક્કી. અલ્પકાળમાં એ આત્મા સિદ્ધ સિદ્ધ અવસ્થા રૂપે પણ બરોબર સિદ્ધ સ્વરૂપે તો છે જ, પોતે અવસ્થામાં સિદ્ધ પણે થઈ જશે. એનું અસ્થિથી આશ્ચર્ય છે. એ જ પહેલા અનુભવમાં ભવભ્રમણની અનંતતા તૂટી ગઈ. અનંત ભવભ્રમણ એને ન રહ્યો. નાસ્તિથી એનું આશ્ચર્ય છે. જેના એક ક્ષણના અનુભવમાં અનંત ભવના ભૂક્કા બોલાવી દીધા એનું સામર્થ્ય કેટલું. આ તો દશા છે એક સમય. અંદરનું સામર્થ્યનો તો કોઈ હિસાબ જ થાય એવું. કારણ શુદ્ધ પર્યાયનો વિષય લેવાય છે. જેને સન્મુખ થનાર જ્ઞાનને જ્ઞાનને પર્યાય દ્રવ્ય રૂપે થયા વિનાને પર્યાય રૂપે જ કરાઈ ગઈ તો પણ સન્મુખ થતા કેવળ જ્ઞાન થાય, એના વર્તમાનને અવલંબતા કેવળ જ્ઞાન થાય છે, એનું ત્રિકાળીપણાની વાત શું થાય? આમ હતું એ આમ રહ્યું અંતર ભરો છો સ્વસન્મુખ, એમાં કેવળ જ્ઞાન થાય? ભાગ પોતાની સદવસ્તુ પણ સત્તાસર એક સમય માત્ર માત્ર લોક ત્રણ કાળ અવલંબા વિના, સન્મુખ થયા વિના, એની સામુ જોયા વિના વિષય પ્રતિબિંબિત થઈ જાય. એટલું નિર્મળ એવું તો સન્મુખ થનારની હાલત થાય. વસ્તુ ની મહાનતા કેમ કે વર્તમાન જોતા આમ હાલત થઈ. ત્રિકાળી પણ તો કઈ લંબાવવાની જરૂર નહીં. મહા આશ્ચર્યકારી પદાર્થ છે, પોતાને પોતાની મહત્તા કદી આવી જગતના પદાર્થોની મહત્તા પાછળ હેરાન હેરાન પકડાય છે સ્થૂળ એવું બનતું, કેમ કે વિચાર કરી 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 કરીને હું પકડી લઉં આગળ વધશે અને અતિન્દ્રિય દિશાને પ્રાપ્ત કરીને અનુભવ કરશે. કડકપણો ને તો ઘણું જાડું જ્ઞાન છે, ઇન્દ્રિય જ્ઞાન છે એ ઘણું જાડું કઠોળ જ્ઞાન છે. સ્વભાવ તો અત્યંત સૂક્ષ્મ, દિશા જ બદલાય ને, પહેલા દર્શન દેશાંતર થાય છે પછી એ દશા થાય છે, દિશા બદલાઈ જાય છે, સન્મુખની દશા આવે છે, એમાં ને આગળ વધીને ઇન્દ્રિયનો ઉપયોગ છૂટીને, મનનો ઉપયોગ છૂટીને, અંતર્જલ્પનો પણ ઉપયોગ છૂટીને ઉપયોગ પ્રસરી જાય છે. તારું કાર્ય તો તત્વાનુસારી પરિણમન કરવું તે છે, જડના કાર્યો તારા નથી. જગત આખાથી ઉલટી વાત છે, આખા જગતમાં બધા પ્રાણીઓ જડ પરમાણુ સાથેના વ્યવહારમાં લાગી જાય છે. એ કાંઈ પ્રવૃત્તિ છે એ બધી જળને અનુલક્ષીને, જળને અનુસરીને પરિણામની પ્રવૃત્તિ છે. જગત આખો સંસાર એમાં લાગેલો છે, મનુષ્યોને કીડી મકોડાથી માંડીને જુઓ તો આખો સંસાર એમાં લાગેલો છે. મનુષ્યોની તો બુદ્ધિપૂર્વકની પ્રવૃત્તિ છે, સમજી શકે છે, પણ એ જળની પાછળ તીવ્રતાથી એને તેવી જ ગતિમાં જીવ ચાલ્યો છે. પશુ પક્ષી દોર નાખા જ્ઞાન ઉડાઈ ગઈ પીડાઈ ગઈ પણ પ્રવર્તી તો તે રીતે ચાલી ગઈ કે અત્યંત રસે કરીને એની એ દશા થઈ છે. જળ પ્રત્યેના અત્યંત રસથી એ દશા થઈ છે. માણસ જ્યારે રસ લે છે ત્યારે એને ખબર પડતી નથી કે આનું ફળ શું આવશે. જળ કાર્યોમાં રસ લે છે, પ્રયોજન સમજે છે, મને આ અનુકૂળતા અને શાંતિનું પ્રયોજન. રસ લે છે ત્યારે ખબર નથી પડતી કે આ અર્થ ધ્યાનના ફળમાં હું તિરંજ ગતિમાં ચાલ્યો. જ્ઞાન મળી જશે એ ખ્યાલ આવતો, નુકસાનનો ખ્યાલ ન આવે એટલે નુકસાનનો ધંધો બંધ થાય. પરમાં ઘણા એ મહિલા જાય છે, સર્વયુ કાઢે ત્યારે ખબર પડે કે આપણે થઈ ગયા સાફ. ત્યાં સુધી એને ખબર પડે એમને પહેલા કરતું હોય ટર્ન ઓવર એટલે એને ખબર પડે આપણે આમાં તો દેવું વધી ગયું છે. નુકસાની કઈ છે મોટી, એમાં નુકસાનમાં નુકસાનમાં આવેલો જાય છે. જળના કાર્યો કરવા પાછળની વૃત્તિ છે એમાં કેટલું નુકસાન છે એને ખબર મનુષ્ય પણ ખોઈ બેસે. પેટ મોટું છે જાય છે, ગુરુદેવ કહેતા શેઠિયા મોટા મોટા કારખાના ઉદ્યોગપતિઓ શું કહે, ઉદ્યોગપતિઓ જળપતિઓ જશે ક્યાંય ના ક્યાંય, ઝેડ ગુરોળીની મુખે વાણી આવે દારૂ માં પિતા જશે, કોઈ કૂતરાના પેટે કૂતરીના રોળામાં ખાસ કરતો આયા બધું પડ્યું રહેશે. પછી અહીંયા કોઈ ભાવ પૂછે એવું, અહીંયા બધા ભલે ભાઈ 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 કરે પણ ત્યાં કોઈ ભાવ પૂછે ફરી ગયું. બધા ફૂલના સંજોગો બધા પૂરા થઈ ગયા. નોટ એને બાળી નાખે, વાપરી ન કહેવાય પણ બાળી નાખે. તારું કાર્ય તો તત્વાનું સારી પરિણમન કરવું તે છે. તારું કાર્ય એટલે કરવા યોગ્ય કર્તવ્ય, એ તત્વને અનુસરીને, સતત્વને અનુસરીને, નિરાત્મ તત્વને અનુસરીને કરવું તે કર્તવ્ય. જડના કાર્યો તારા એમાંથી દુર્ગુણ પ્રગટે છે, અભિમાન થાય છે. પછી દાન કરે તો દાન નું અભિમાન, પૂજા કરે તો પૂજા નું અભિમાન, મેં આમ કર્યું મેં આમ કર્યું મેં આમ જડના કાર્યો તારા નથી. એક સિદ્ધાંત લઈ લે, જડના કાર્યો તારા નથી. ચૈતન્ય સ્વભાવી આત્મા, ચૈતન્ય કાર્યો તારા, જડના કાર્યો તારા નહી. આમ કોઈ એને ઉચ્ચ પદે બેસાડે તો નીચું કામ કરવાની ના પાડે, ચાલો તમારો રાજ્યાભિષેક કરીએ. પછી એમ કે હવે હું હંજવારી કાઢી નાખું, હાવણી હાથમાં લો રાજા. ઉચ્ચ પદે બેસે તો નીચ પદ નું કાર્ય ન કરે. અહીંયા ચૈતન્ય, તું ચૈતન્ય છો રાજા, ચૈતન્ય રાજા ઓલા જળ આંધળા છે તો કે એનું કામ હું કરું. વાસી દુકાડવાની વાત છે, રાજાની પાસે વાસી દુકાડવાની વાત છે. જળના કાર્ય પાછો એનો અભિમાન લાગુ, આટલી બધી પ્રવૃત્તિ કરી અને આટલું બધી સફળતા મેળવી અને એને લોકો મારી વાહ વાહ કરે છે, આટલી પ્રવૃત્તિ કરી એમાં મને સફળતા મળીને લોકો એની વાહ વાહ કરે, વાહ વાહ કરે. જળના કાર્યો તારા નહીં, એ હંજવારી તે કાઢી એની સફળતાના ગાણા ગા ને એમાં તો તને ઠીક પણ માન આ કઈ તને શોભતો નથી. પાગલ પણ જેવું છે.
તત્વાનું
સારી પરિણામ, જ્ઞાનની દ્રષ્ટિ જુદી છે. જગતમાં સંપત્તિ વાળા માણસો મોટા થઈને ફરે છે અને પોતાની મોટા એને માને છે. જ્ઞાની એમ એની દ્રષ્ટિમાં જોવે છે કે વિચારો પામર છે, એ પામરતામાં મોટા માનીને ફરે છે એવું એને ગાંઠ પણ થયું છે. જે જળ પદાર્થોથી એની મોટાઈ માને છે એ ભાવ પામરતાનો છે અને એ પામરતામાં રહ્યો રહ્યો પોતાની મોટાઈ માને છે, આ એક જળનું ગાંઠ પણ છે. પામરતામાં મોટાઈ ક્યાંથી આવી? જ્ઞાનની દ્રષ્ટિ જુદી છે, જે લોકોની દ્રષ્ટિ જુદી. લોકો એને પુણ્યવંત માને છે, એને અંદર ની આત્મલક્ષ્મી ના દર્શન થાય છે. આશ્ચર્યકારી છે, કેવી ગુણ સંપત્તિ છે, મહા આશ્ચર્યકારી છે. આપણી દિશા જુઓ, આશ્ચર્યકારી દિશા છે. જેને દેહનો ઉપયોગ જાણે છૂટી ગયો છે, દેહ પછી ઠંડી ગરમી કેમ એને નહીં લાગતી, પણ દેહનો ઉપયોગ નથી કે છે. અંદર એવો પરમેશ્વર પદમાં રમણતા કરે છે ક્ષણે ક્ષણે, દેહનો ઉપયોગ શું કર્યો છે? મસ્તીમાન પડ્યા છે. હારનો વિકલ્પ ક્યારે ઉઠે તો ઠીક છે, પાછો સમય જતા માટે. પણ છતાં હાર કરતા કરતા ઉપયોગ એમાં લીધો જાય, હાલતા ચાલતા ઉપયોગ એમાં. કોઈ જગતની પ્રવૃત્તિ નહીં છતાં જરાય નજરા નથી, એક કામ માથે નથી. એવું આશ્ચર્યકારી પરિણામ. જળના કાર્યો તારા નથી, ચેતનના કાર્યો ચેતન હોય, ચૈતન્ય છું તો તારા કાર્યો તો ચેતન સ્વરૂપે હોય. જળના કાર્યો જળ સ્વરૂપે ને ચેતનના કાર્યો ચેતન સ્વરૂપે. તો ચેતન થઈને હું જળના કાર્યો કરું છું, ક્યાંથી આવી? જગતની કોઈ રચના એવી છે અસત્યનો આગ્રહ પોતે કામમાં કુશળતા હોય છે માણસને કામ કરનાર, કેવું સરસ કામ કરી દે, કેવું સરસ બનાવે, કાંઈ એને કર્યું હોય તો હરામ બરાબર છે. ભાવ કર્યો છે વસ્તુ એક પરમાણુની પર્યાયને કોઈ પલટાવે, ત્રણ કાળ ત્રણ લોકમાં કોઈ જીવનું સામર્થ્ય નથી. સ્વયં પલટતા પરમાણુ છે આ, એમ કહે છે કે હું પલટાવું, સ્વયં પલટતા ને હું વૈભાવિક કાર્યો પણ પરમાર્થે તારા નથી. હવે ચેતન ની અંદર પણ કાર્યની અંદર બે પ્રકાર, એક સ્વાભાવિક અને એક વૈભાવિક. વૈભાવિક કાર્યો તારા નથી, અવસ્થામાં છે. અવસ્થાનો શરીરને ઓજો થાય એટલે કઈ જાડો થઈ ગયો એમ માની લેવાય, કે લોહી વધી ગયો એમ ન માની લેવાય. પાણી વીધું છે, લોહી વીધું નથી. ઓજો ઉતારવા માટે પાણી કાઢે કે લોહી કાઢે? પાણી હોય કાઢી નાખે. ઘાવ છે, રોગ છે, એની અવસ્થાનો એ રોગ છે. વૈભાવિક કાર્યો પણ પરમાર્થે તારા નથી. જીવનમાં એવું જ ઘૂંટાઈ જવું જોઈએ કે આ એક બહુ સરસ વાત કરી છે, આ એક ઘૂંટાઈ જવું જોઈએ જીવનની અંદર. આ વસ્તુ ઘૂંટાઈ જવી જોઈએ માટે છે. એકની એક વાત આવે છે, એકની એક વાત એના ઘૂંટણને લઈને આવે છે. સાંભળનારને કહેનારને ઘૂંટણ હોય, સાંભળનારને પણ ઘૂંટણ થવું જોઈએ, એ હેતુ છે. રસ હોય તો ઘૂંટણ ચાલે. ઘૂંટણમાં રસ ઘૂંટાય છે, ઘૂંટાય ઘૂંટાઈને ગાઢો રસ થાય છે, ગાઢ રસ થાય છે. એ ઘૂંટણ ઘૂંટાય છે, રસને ગાઢ કરવાનું. રસને ગાઢ કરવાની પ્રક્રિયા એનું નામ ઘૂંટણ. જીવનમાં એવું જ ઘૂંટાઈ જવું જોઈએ કે જળ અને વિભાવ તે પર છે ને હું નથી. જળે હું નથી ને જળ તરફના પરિણામ રૂપ વિભાવ, જળ જળના કાર્યો તો હું નથી, પણ એ પ્રત્યેના વિભાવરૂપ પરિણામ છે એ બધા પણ મારું સ્વરૂપ નથી. વાહ, એમ ઘૂંટાઈ જવું છે. ઉપર છેલ્લો વિકલ્પ કરે એમ નહીં, ઘૂંટાઈ જવું. ઘૂંટાઈ ઘૂંટાઈને એક રસ થઈ જાય.
પ્રથમ ગણેશજીમાં ઘૂંટણ આવ્યું છે, નિરંતર ઘૂંટણ કરે. હું છું તો હું વાત નાખી છો, યસ્ત્રીને આ નાખ થયા
ત્યાં ભેદ જ્ઞાન નો વિષય કીધો છે. અહીંયા તે વાત ભેદ જ્ઞાન નહીં છે, જુદાપણાનું ઘૂંટણ છે. જીવનમાં એવું જ ઘૂંટાઈ જવું જોઈએ. હું ચૈતન્ય છું અથવા જ્ઞાયક છું એનો આધાર લેવાનો, એના આધારે. આ નથી, આ નથી પણ કોના આધારે નથી? જરૂરત લાગે તો ઘૂંટણ ઓછું થાય. જીવનમાં પણ જ્યારે પૈસાની જરૂરત પડી વહેલી સમજાણે ત્યાં સુધી જેને એમ કહેવાય આર્થિક જીવન શરૂ ન થાય કોમર્શિયલ લાઈફ ત્યાં સુધી તો ભણતર છે રમતગમત છે એ વિશે. પણ જ્યારે પ્રવેશ કરે છે આર્થિક જીવનમાં ત્યારે માણસને પહેલી વહેલી પૈસાની જરૂરત સમજાય પછી એનું ઘૂંટણ ચાલે છે. શું કરું તો મને વધુમાં વધુ આર્થિક એવું હું શું કરું કરું છું એમાં હું શું વૃદ્ધિગત પણ કરું એમાં એને પરિણામનું પુનરાવર્તન થાય છે એવું કંઈ લાગ્યા કરે છે. તેની તે વાત વિચારમાં આવ્યા કરે છે તેની તે વાત વિચારમાં આવ્યા કરે છે એવું એને લાગે છે એવું નથી લાગે. કેમ કે જેની જરૂરત હોય એનું ઘૂંટણ એનું ચિંતન એને ચાલ્યા જ કરે એમાં કૃત્રિમતા કરવી પડે. એમ અહીંયા પોતાને આત્મ સ્વભાવ આત્મ શાંતિ આત્માનો આનંદ આત્મિક સુખ એની જરૂરિયાત એ વાત પડવી જોઈએ. આત્મિક સુખનો સ્વાદ ચાખવો છે. આ જગતના પદાર્થોમાં ક્યાંય સુખ છે નહીં અને બધે આકુલતાનો ઉત્પન્ન થવાના જ પ્રકાર છે. ક્યાંય આકુલતા સિવાય બીજી વાત નથી અને એ અશાંતિનો એને ત્રાસ લાગવો ત્રાસ લાગે તો છૂટે. મીઠું લાગે એ છૂટે એને છૂટી શકે મીઠું નથી પણ એ તો ભ્રમણા છે અને મીઠાશની કલ્પનાને ભ્રમણા છે. સ્વભાવ નક્કી કરે તો બધું નક્કી થાય વિભાવ નક્કી થાય પર નક્કી થાય. સ્વભાવના નિર્ણય વિના એક ડગલું આગળ જવા એવું જનરલ વાત છે. જીવનમાં એવું મોટાઈ જવું જોઈએ કે જડ અને વિભાવ તે પર છે ક્યાંય મમત્વ કરવાની જગ્યા નથી મમત્વ કરવા યોગ્ય નથી મમત્વ કરવું તે નુકસાન છે એકાંતે. એમ જીવનની અંદર એ મોટાઈ જવું જોઈએ એ રસ બરાબર પાકો થઈ જવો જોઈએ જેમ ઉલટો રસ પાકો થયો છે આ મારો આ મારો આ મારો આ મારો એમ પાકો એનો રસ થઈ ગયો છે ને ઘૂંટાઈ ઘૂંટાઈ એ એનાથી ભિન્નપણાના રસથી એમાં નિરસ થઈ જવો ઘૂંટણ ચાલે તો પરિણતિ થાય ઘૂંટણ ચાલ્યા વિના પરિણતિ ઘૂંટાઈ ઘૂંટાઈને પરિણતિ થઈ ગઈ ઘૂંટાઈ ઘૂંટાઈને પરિણતિ થઈ એમ કહેવામાં જીવનમાં ઘૂંટાઈ જવું જોઈએ એટલે ઘૂંટાઈ ઘૂંટાઈને પરિણતિ થઈ ગઈ તો એને બારમાં પુણ્ય પાપનો ઉદય આવે તો પુણ્યના ઉદયમાં હરખનો રસ ચડે નહીં અને પાપના ઉદયમાં ખેદનો રસ એને ચડે. લોકો માને છે એને માનવા દો હું તો જે છું એ છું ખરેખર મારે કઈ લેવા દેવા ઉદયના હિસાબ કિતાબ ભલે પૂરા થાય ઉદયમાં આવી કર્મના હિસાબ ઉદયમાં આવીને ભલે પૂરા થાય એ પૂરા થાય તે અધૂરા થાય મારે લેવા દેવા.
જય રો.